તારીખ 24/6/1977 શ્રી પ્રવચન સાર ગાથા 171 અને 172 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 103.
પાંચેય પ્રકારના શરીર છે તે સર્વ ઉજ્જવળ રૂપે છે. તેથી નક્કી થાય છે કે એના ઉપરથી ફલિત શું થાય છે. આ આત્મા છે શરીર રૂપે નથી, નક્કી કરવાનો વિષય બુદ્ધિ થી ભલે ગમે તેટલો સહેલો દેખાય તો પણ અનુભવમાં એ વિષયની સૂક્ષ્મતા વિશેષ છે. બુદ્ધિ થી કદાચ સ્થૂળ લાગે કે દેહ ને આત્મા જુદા છે, દેહ ભૂતગળ રૂપે છે, આત્મા ચૈતન્ય રૂપે છે, એક જળ છે ને એક ચેતન છે, વાત કરવી એમ છે ને, વાત તો કરવી સહેલી છે. શરીરની સાતા સાતા જીવની સાતા સાતા નથી, અથવા તો સાતા સાતાનો ધર્મ શરીરને છે અને જીવને સાતા સાતા રૂપી ધર્મ છે એ આત્માનો ધર્મ જ નથી. એટલે આત્માને સાતા સાતા થઈ શકતા નથી અને થતા નથી. ઠંડી ગરમી જણાય એમ સાતા સાતા જણાય, પણ પોતા રૂપે વેદે તો એને શરીરને ભૂતગળ રૂપે માન્યું નથી. વેદા એટલે જો એને પોતા રૂપે વેદાય તો એને આ શરીર ઉગારી શરીર ભૂતગળનું બનેલું છે એને માન્યું નથી. ભલે આમ વિચારથી વિચાર્યું હોય કે જો શરીર તો જળ છે ને આત્મા ચેતન છે, ઠંડી ગરમી છું ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે જેટલા કોઈ ઉદય વર્તે છે એમાં એકાંત જીવને શરીરનું જ લક્ષ રહે છે અને આત્માનું લક્ષ રહે છે. શ્રીમદજી એ કહે છે ભાઈ કોઈ પણ પ્રકારનો ઉદય હોવો તો લક્ષ આત્માનું રાજ્ય પૂરતી શુદ્ધિ વાત છે. એ આત્મા શરીર નથી એમ કેવું છે, એટલે શરીરનું લક્ષ છોડવા જેવું છે. એ આત્મા નહીં હોવાથી શરીરનું લક્ષ છોડવા જેવું છે. એ તને ભવભ્રમણનું કારણ થશે, નવા નવા શરીર મળવાનું કારણ થશે, દુઃખનું એ કારણ થશે એમ જાણીને એનું લક્ષ છોડવા જેવું છે. સમજીને એ વાત છે. તો જ વાસ્તવિકપણે શરીરનું લક્ષ છૂટે, નહીતર કોઈને શરીરનું લક્ષ છૂટતું નથી. વૈરાગ દેખાય, શરીરનું છેદન ભેદન રોગ વગેરે થાય અને અશાંતિ ન દેખાય, શાંતિ દેખાય, તો પણ આત્માનું લક્ષ ન હોય તો એ કૃત્રિમ શાંતિ છે. કોઈ એક વિકલ્પના આધારે ઉત્પન્ન થયેલી, એટલે રાગના આધારે ઉત્પન્ન થયેલી શાંતિ છે દેખાતી, એ ખરેખર શાંતિ નથી. કેમ કે રાગ પોતે અશાંત સ્વરૂપ છે, એને આધારે થયેલી કષાયની મંદતા રૂપ શાંતિ એ ખરેખર શાંતિ નથી, પણ અશાંતિ છે, ભારે રોગની છે. એના ઉપર સંસ્કૃત ટીકા છે. અથો શરીરાણી જીવ સ્વરૂપમ ન ભવંતી ઇતિ નિશ્ચિનોતિ. અથો એટલે હવે આ ગાથામાં શરીરો છે તે જીવ સ્વરૂપે નથી એમ નિશ્ચિત કરે છે. શરીર જીવના સ્વરૂપે નથી, બહુ મોટી વાત છે. ઘણી વાર સાંભળી હોય એટલે કિંમત વગરની થઈ જાય, એ અયથાર્થતાનું લક્ષણ છે. સમજણની અયથાર્થતાનું એ એક પ્રગટ લક્ષણ છે. ગમે તેટલી વાર સાંભળે તેની તે વાત, પણ એની રૂચિ પૂછાય પોતાને શરીરથી ભીન પડવું છે એવી જે રૂચિ થઈ હોય અને એને પુષ્ટિ મળે, એ યથાર્થતાનું લક્ષણ છે. એમ કે વિચારવું ને સાથે સાથે આ તો વિશે જે ટૂંકામાં અને એકદમ સીધો સાદો વિષય છે કે શરીર જીવ રૂપે નથી, જીવ શરીર રૂપે નથી. કોઈ તો એમ કે અમને તો એવું બધું મોઢે થઈ ગયું છે, પણ મોઢે ને એ પરિણમન ગોચર કરવા જેવું છે. ફક્ત યાદદાસ્ત મારે મોઢે રહ્યું એટલે યાદદાસ્ત એ કર્તવ્ય નથી. શરીર જીવ સ્વરૂપે નથી એમ કહીને એમ કહે છે કે તું એક વાર શરીરનો પાડોશી થઈ જા. શરીર તારા તું પાડોશમાં રહેલી ચીજ છે, ભીન ચીજ છે, ચૈતન્ય પિંડ છે આત્મા. એમાં શરીરના કોઈ રચપણનો સ્પર્શ માત્ર પણ નથી, સ્પર્શ પણ નથી, એને અડતું પણ નથી. એક પરમાણુ બીજા પરમાણુ ને અડે નહીં. નિશ્ચય છે આ વ્યવહારમાં વિશેષ સમજવા જેવો છે. કાલે એક પ્રસંગ જોયો હુકુમસિંહજી પંડિત ભાઈ પૂછે આવ્યા છે તો આલ્કોહોલ વાળું જવા ગુરુદેવ લેતા નથી એમ ખબર પડી એટલે કોઈ ડાક્ટર એમ જાય છે કે આલ્કોહોલ તો ઉડી જાય છે એમાંથી, એટલે એ લેતા આવેલા. એ કાગળ ઉપર આલ્કોહોલના ટીપા પાડ્યા, નહીં તો થોડી વાર ગુરુદેવને બતાવ્યું જો છે હવે આમાં કાંઈ, આ તો ઉડી જાય છે. હજાર ગોળીમાં એક ટીપું નાખે છે, એટલા માટે કે અંદરની દવા સચવાઈ રહે અંદર, એ પણ ઉડી જાય છે. એટલે એ લેવામાં કાંઈ હરકત નહીં. ગુરુદેવજી જે સ્પર્શ થયો ને ત્યાં, નિશ્ચય તો જાણે છે કે એક રજકણ બીજા રજકણને અડતું નથી, પણ જ્યાં વ્યવહારનો વિષય છે ત્યાં એમ કહે છે કે ત્યાં સ્પર્શ થઈ ગયો ને એનો વાતચીત. શરીરનું જે થવું હોય એ થાય એમ તો બોલ્યા. શરીરનું થવું હોય એ થાય, આ તો શંકા પડે પછી લઈએ નહીં. કદાચ ભલે નિર્દોષતા હોય તો ભલે રહી, પણ શંકા પડી ગઈ વાત ખરા. અને એ ભલે ઉડી જાય પણ અંદર પરમાણુ રહી જાય. ઉગી જાય તો અંદર પરમાણુ કાંઈ નહીં કે અત્યારે આ થાય છે. આગ્રહ બહુ છે, હોમિયોપેથી મૂકી દીધું છે ચાલુ કરો, એમાં દવાઓ બહુ સારી આવે છે, રોગ મટી જાય એવું છે. એમાં એમ મેં ત્યાં મોટા એક ડાક્ટરને ચર્ચા કરી કોઈ ગરીબ માણસ પ્રત્યે દયાનો પ્રસંગ હતો ત્યારે એને એમ કહ્યું કે આત્મા કઈ લઈ લઈ શકતો નથી. તને ભૂખ લાગી ત્યારે તારો આત્મા ક્યાં ખાઈ શકે છે? ખાવાની પ્રવૃત્તિમાં તારે પડવું જોઈએ. વ્યવહારમાં વ્યવહારનો ન્યાય હોય છે અને એ ન્યાય છે એની સુસંગતતા. ન્યાયસર હોવી જોઈએ. અહીંયા તો પૂતા ઉપર ઉતારવાની વાત છે. જ્યારે શરીરો છે આત્મા સ્વરૂપ નથી તો એક વાર સ્વસંવેદનથી શરીરથી ભિન્નપણે છો એવો તું તારો અનુભવ કર. તું છો જ એમ પણ એવો તું અનુભવ કર એમ કહે છે. અને એ અનુભવ કરવામાં નવા શરીરો મળવાનું કારણનો છેદ નાશ થશે. એ સિવાય એનો વિનાશ થશે. તેજસી કહો આહારા કહો કારમણસ્ય પંચદેહા દ્રવ્યાત્મકા સર્વેપી મમ સ્વરૂપમ ન ભવંતિ. ઔદારિક દેહ અને વૈકરિક દેહ અને તેજસ અને આહારક અને કારમણ એવા જે પાંચ પ્રકારના દેહો છે તે પૂતગળ દ્રવ્યાત્મક છે, પૂતગળ દ્રવ્ય સ્વરૂપે છે. એ સર્વેપી એ બધા જ મારા સ્વરૂપે નથી. આત્મ સ્વરૂપે નથી એટલે મારા સ્વરૂપે નથી એમ કહેવા માંગે. આમ કરી શકે સ્વલક્ષ્ય વાત છે ને. બે આત્મ સ્વરૂપે નથી એટલે આ શરીર છે એ સ્વરૂપે હું નથી એમ કહેવા માંગે છે. એમ એને પોતાનું સ્વરૂપ લક્ષમાં લેવું એ દેહથી ભિન્ન એવું પોતાનું સ્વરૂપ છે તે હું તેને લક્ષમાં લેવું. કસ્માત હતી કે કઈ રીતે છે કે મમ અશરીર ચૈતન્ય ચમત્કાર પરિણત કે જે અશરીર ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ શરીર ચમત્કાર પરિણત છું એટલે એ સ્વરૂપે છો. હું જે અશરીરી ચૈતન્ય ચમત્કાર છું સર્વદા એવ ચેતન શરીર વિરોધાત ઇતિ. સદાય અચેતન એવા શરીરથી સર્વદા એવ અચેતન શરીર વિરોધાત ઇતિ. સદાય અચેતન એવા શરીરથી મારા ચૈતન્ય શ્રી ચમત્કાર રૂપી અશરીર સ્વભાવનો વિરોધ છે. બેને વિરોધ છે. જળ અને ચેતન વિરોધ સ્વભાવી છે, વિરોધી છે અને સંયોગે રહેલા છે. વિરોધી છે એનો સંયોગ જેને આ ભૂલીને એની સાથે મૈત્રી કરે છે. વિરોધીની સાથે મૈત્રી કરે એને ખબર નથી કે આ તને દગો દેખે એમ કહેવાય. વિશ્વાસ રાખ્યો છે ને, વિશ્વાસ રાખ્યો છે, વિશ્વાસ ન ફળે ત્યારે એને વિશ્વાસઘાત અથવા દગો કહેવામાં આવે છે. એમ શરીર ઉપર એને વિશ્વાસ છે કે આ મારા સુખનું સાધન છે, આ મારું સ્વરૂપ જ છે, આ હું છું, એવો એને જે વિશ્વાસ છે એ વિશ્વાસ ભંગ થઈ જાય છે. તો મર્યાદિત સમય સાથે છે, જેવી એની લિમિટ પૂરી થઈ કે તંદુરસ્ત હો કે રોગિષ્ટ હો, રોગ તો બહારનું છે, ફલાણો રોગ થયો અને દેહાંત થયો એ તો બહારનું છે, તંદુરસ્ત હોય તો પણ દેહ છૂટી જાય. મારા અચૈતન્ય અશરીરી ચૈતન્ય ચમત્કાર સ્વરૂપથી શરીરને સર્વદા વિરોધપણ હોવાને લીધે હું એ સ્વરૂપે શરીર સ્વરૂપે કદી પણ નથી. અત્યારે શરીર સંયોગ રૂપે હોવા છતાં હું શરીર રૂપે નથી. વિજ્ઞાનનો પ્રયોગ કરવો જોઈએ, એમાં સાતા વગેરેના તીવ્ર પ્રસંગો હોય ત્યારે તો વિશેષ જાગૃત થઈને વિશેષ પુરુષાર્થ પૂર્વક એને પ્રયત્ન કરવો જોઈએ, તો કઈક આ વાતનો મર્મ સમજાય. મિત્ર વાત મોઢે થઈ જાય પણ એનો મર્મ સમજાય. અત્યારે કોઈ એસાસ નથી, શરીરમાં સાતા વર્તે છે, પણ તૈયારી અત્યારથી જ એની એટલી હોવી જોઈએ કે શરીરમાં અસાતા થાય ત્યારે અસાતાના વેદનમાં દુરુપયોગ ડૂબી જાય નહીં. એ વિચાર એને બરાબર પોતાના હિતના રસથી કરવો જોઈએ. આમાં મારું હિત છે અને આ પ્રકારે હિત કરવાથી અનંતકાળનું અનંત હિત અનંત સુખ થવાનું કારણ છે એમ એની કિંમત સમજીને એને બરાબર નિશ્ચય કરવો જોઈએ. નિશ્ચય નો હતી થાળું બાંધ્યું અત્યારે નિશ્ચય નો હતી એવો શુદ્ધ લાગ્યો. અથવા શરીરાણી દીવ સ્વરૂપમ ન ભવંતી નિશ્ચય નો હતી એમ હું અહીંયા નિશ્ચય કરું. એક વાતનો નિશ્ચય કર્યો હોય, નિશ્ચયનો વિષય એવો છે, જરા પાયાનો વિષય છે કે જે નિશ્ચય કર્યો હોય એને અનુસાર પ્રવૃત્તિ થાય છે. જે નિશ્ચય કર્યો હોય તે અનુસાર પ્રવૃત્તિ થાય. આથી મંદિરથી બહાર નીકળીને નક્કી કરે ઘરે જવાનું છે એટલે ચાલવાની પ્રવૃત્તિ ઘરના રસ્તે હોય, બીજા રસ્તે જાય. શરૂઆતની અથવા જે પરિપાટી છે, ક્રમ પરિપાટી છે, એમાં પહેલી વાત નિશ્ચય કરવાની છે. એક વાર સારા સત્ય સ્વરૂપનો નિશ્ચય કર, દેહથી ભિન્ન રાગથી ભિન્ન એવા તારા સત્ય નાયક સ્વરૂપનો નિશ્ચય કર. તો પછી ઉપયોગની પ્રવૃત્તિ વિચારથી પણ એક વખત એમ નિશ્ચય કર મારે છૂટું છે વૃંદાવન હતું, મારું જે છૂટવાનું છે અને છૂટવાનું ધ્યેય હોવાથી છૂટવાનો જ ઉપાય હું બધો કરીશ એવું એને નિશ્ચય કરવો, એ ધ્યેયનો પણ એને નિશ્ચય કરવો, નહીં તો એના પરિણામ દિશા બદલે, દિશા બદલે દિશા થોડી બદલાય એનો ક્રમ છે. ત્યારે જીવનું શરીર આદિ સર્વપરદ્રવ્યોથી વિભાગના સાધનભૂત અસાધારણ સ્વલક્ષણ શું છે તે કહે છે. જીવનું અસાધારણ સ્વલક્ષણ શું છે કે જે બીજાની સાથે સાધારણ પણ પામતો બંધો છે, અસાધારણ લક્ષણ શું ઉપયોગમાં આવે છે એ સાધનભૂત થાય છે. શેમાં સાધનભૂત થાય છે કે શરીર આદિ સર્વ સંયોગી પરદ્રવ્યોથી વિભાગ કરવામાં, ભિન્નતા કરવામાં એ સાધનભૂત થાય છે. આ દેખામાં વિવરણ કરે છે. ઓરસમ અરૂમ ગંધમ અવતમ વેદના ગુણમ અથદમ જાણ અલિંગ ગહણમ જીવમ નિગિત સંથાણમ સંધિ થાય નીતિ 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 કહીને આત્માને અથવા પરમ બ્રહ્મ ને નીતિ નીતિ કહીને પ્રોકાર્યો એટલે નાસ્તિ આને 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 નાસ્તી દોસ્તી નાસ્તી બીજી વાત અહીંથી નથી ને અહીંથી ત્યાં સ્થિતિ કેટલીક વાત આવે એ વિવિધનું સૂત્ર કહીને પ્રજ્ઞાનમ બ્રહ્મ જ્ઞાન છે તે બ્રહ્મ છે મોનોગ્રામ છે આખા વિધિ ભાવભાષો ટીકા આત્મા રસગુણના અભાવ સ્વભાવ વાળો હોવાથી ઉપરના બોલી કે જીવને રસ નથી, ખાતો ખારો તીખો છે, રસોઈના અનેક પ્રકારના રસ છે જીવને નથી એટલે જીવ કોઈ રસ વાવો નથી, અને એ રસ જીવને લાગે એવો પણ જીવ નથી. બે એમાં લેવા, મને ગળવું લાગે છે અથવા મને ગળ્યું લાગે છે એવું લાગે એવો જીવ નથી. રસ સ્વરૂપે તો નથી, પણ રસ એને લાગે, લાગે એટલે અનુભવ થાય એવું જીવ છે. અરૂપ આ શરીરનું જે રૂપ છે, કુરૂપણું સુરૂપણું એ જીવનું સ્વરૂપ છે. કેમ કે જીવને રંગ નથી, વર્ણ નથી, અરૂપી છે, વર્ણ વિનાની ચીજ છે. તેથી ખરેખર જીવને કોઈ રૂપ છે. કલ્પના બાંધી હોય છે ને જીવે, હું તો આવો છું બે હાથની બુદ્ધિથી, જીવનું શરીરને મગમ વગેરે મળ્યું છે, શરીરને આવ્યો હું આવો છું, જીવો જીવ છે. અરૂપ અગંધ જીવમાં દુર્ગંધ કે સુગંધ કાંઈ છે, ગંધની ગંધ માત્ર પણ આત્મામાં નથી, મારામાં નથી, આત્મામાં નથી એટલે મારામાં નથી, અને ગંધનો અનુભવ થાય એવો પણ હું નથી એને મારી જાય. એ સ્વરૂપે નથી, અને જે મને લાગે એવો હું નથી. જણાય તો જાણવાનો ધર્મ છે એટલે જણાય છે, બાકી એને એમાં કાંઈ આવતું નથી. અવ્યક્ત વ્યક્ત પણ આત્મા અવ્યક્ત સ્વરૂપે છે, ત્રિકાળી વ્યક્ત પણ આત્માને નથી. સ્પર્શ ગુણની વ્યક્તતા એમાં તેમ લીધું છે, સ્પર્શ છે ને એમાં એને વ્યક્તતામાં લીધું છે. ગંધ રૂપ રસ શબ્દ વ્યક્તિ છે, સ્પર્શ શબ્દ લીધો, વ્યક્તિ શબ્દ લીધો, ગંધ રૂપ રસ શબ્દ ને વ્યક્તિ, પાંચ ઇન્દ્રિયના પાંચ બોલ છે ને એમાં સ્પર્શેન્દ્રિયનો વિષય, એવું જે સ્પર્શ પણ વ્યક્ત સ્પર્શ તે આત્માને નથી. આત્મા ખંડો ઉમોટો થતો નથી, કેમ કે એ પૂગળની પર્યાય છે, પણ એને ઠંડી શરદી ગરમી લાગે છે એવું લાગવું પણ આત્માના ધર્મમાં નથી. એ ઠંડી શરદી થાય છે શરીરને થાય છે, આત્માને આમ છે. ભોગવતનો કેટલી પણ ઉપાધિ કરે, અસાતા થાય તો મગજ ઠેકાણે રહીએ નહીં. શાંતિથી તને અસાતા થઈ હોય એનો કઈ અભ્યાસ તો કર, વિદનથી પીડ્યો પીડ્યો અત્યારે બીજી ઉપાધિ તો નથી. અસાતા હોય ત્યારે કોઈ બીજા કામ તો એને જવાબદારી હોય નહીં, બીજી ઉપાધિથી મુક્ત છે. તો હવે સર્વથા ઉપાધિ રહી થવાનો એને ત્યાં તક મળે છે. જીવની પોતાની ઊંધાઈ પોતે છોડતો એ વાત છે. ચેતના ગુણ વાળો છે, ચૈતન્ય પણ જેમાં છે, ચેતના છે એવી ચેતના ગુણ વાળો પોતે, ગુણ એટલે સ્વભાવ, ચેતના સ્વભાવ વાળો છે એને ચેતનાને કોઈનું કારણ છે. આને લઈને ચેતન છે, ફલાણાને લઈને ચેતન છે એવું કોઈ કારણ છે. નિરપેક્ષ ચેતના સ્વરૂપ છે આત્મા. કાલે પ્રશ્ન કર્યો હતો. આત્માને સ્વરૂપથી નક્કી કરવો કે કેમ, કઈ રીતે નક્કી કરવો? સ્વભાવથી નક્કી કરવો, સ્વરૂપથી નક્કી કરે તો કોઈ વિશેષ તર્ક આવે? શું પ્રશ્ન? શું કઈ રીતે સમજવો? તર્કથી સમજવો, ન્યાયથી સમજવો, શાસ્ત્રથી સમજવો, આગમથી આગમ માનથી સમજવો, યુક્તિથી સમજવો, આગમ યુક્તિ એમ છે ને, તર્ક ન્યાય અનુમાન, આત્માને સ્વભાવથી સમજવો, એ બધા છે. એ પ્રથમ ભલે વિચાર કરો.
પણ એનાથી ખરેખર આત્મા સમજાતો, સ્વભાવથી એને સમજવો. સ્વભાવના આધારે જે સમજણ થાય છે તે બાકી સમજણ છે, સાચી સમજણ છે. અને બાકીની સમજણ બધી અણસમજણ સ્વરૂપે, વ્યવહાર સમજણ તો કે અસમજણ છે. એ ચેતના ગુણ વાળો છે. અશબ્દ આત્મામાં કોઈ શબ્દ છે નહીં. આ જેટલી ભાષા વગર એમ કહે છે એ ભૂગોળનું સ્વરૂપ, ભૂગોળ સ્કંદનું પર્યાય થાય છે. એમાં ક્યાંય ચૈતન્યનું નામ નિશાન નથી. એ સ્વયં ભૂગોળો થાય છે. જીવની ઈચ્છા એમાં કારણ છે, એ તો વ્યવહાર વચન છે. વાસ્તવિકતા એ સ્વયં ઉદ્ગરો થઈ રહ્યા છે, પ્રણમી રહ્યા છે. જીવનું એમાં સર્વથા કર્તૃત્વ, સર્વથા કર્તૃત્વ છે. જરાય જીવ એને કરી શકો કેમ કે એ સ્વરૂપ જ નથી. શબ્દ સ્વરૂપે જીવ છે, જીવનો અશબ્દ સ્વરૂપ છે. અલિંગ ગ્રહણ, લિંગ એટલે ચિન્ન, કોઈ બાહ્ય ચિન્હથી એનું ગ્રહણ થતું નથી. ચેતના ચિન્હથી ગ્રહણ થાય છે, પણ ચેતના સિવાયના કોઈ બાહ્ય ચિન્હથી એનું ગ્રહણ થતું નથી. ગ્રહણ એટલે અનુભવ થતો નથી. ગ્રહણ કહો, નામ ગોચર છું કહો, અનુભવ થવો કહો, એકાર છે. એના ઉપર તો આચાર્ય બહુ મોટી ટીકા કરી છે. આ દાખલા અલિંગ ગ્રહણ શબ્દમાંથી ઘણા અર્થની પૂર્ણ અમૃતચંદ્ર આચાર્ય થઈ છે. આચાર્ય પણ એ વિસ્તાર છે, ટીકા કરી છે. અમે અલિંગ ગ્રહણ ઉપર ઘણું લખ્યું. શબ્દાર્થ સિદ્ધ એ છે, લિંગ એટલે ચિહ્ન અથવા લક્ષણ, એનાથી ગ્રહણ થવા યોગ્ય નહીં. કોઈ બાહ્ય ચિહ્નથી ગ્રહણ થવા યોગ્ય જે નથી તેને અલિંગ ગ્રહણ કહેવામાં આવે છે. એવું આત્માનું સ્વરૂપ છે. અને જેને કોઈ સંસ્થાન કહ્યું નથી, સંસ્થાન એટલે આકાર, જેને કોઈ શરીરનો આકાર એનો સ્વભાવભૂત પરિણમ નથી. આકારનું એ સ્વાભાવિક પરિણમ નથી, કેમ કે બધા આકાર બદલાઈ જાય છે. મનુષ્ય થાય, ચીની થાય, નારકી થાય, અનેક બધા નામ આકાર એના શરીરના બદલાઈ જાય છે. કોઈ નિત્ય નથી, બધા અનિત્ય છે. તેથી એનો સ્વભાવ નથી એમ જાણીને આત્માને સંસ્થાન નથી, અનિર્દિષ્ટ સંસ્થાન. નિર્દિષ્ટ એટલે કહેવું, અનિર્દિષ્ટ એટલે ભગવાને કહ્યું નથી. આકાર ભગવાને, આત્માનો આકાર કોઈ કયો નથી. તીર્થંકરને સમસ્ત પુરુષ સંસ્થાન હોય છે. ભગવાનનું શરીર સમસ્ત પુરુષ સંસ્થાન હોય છે. એટલે આમ ધ્યાનમાં આવી સદભાષણ છે ત્યારે ઓરસ ચોરસ સરખો હોય, જેટલી નીચે એટલી પડાય. મુસ્લિમ શરીર હોય છે. બીજું શરીર નથી હોતું. ભગવાને 12 વર્ષ તપસ્યા કરી શરીર પુરુષ થઈ ગયું, સોંપી ગયું, એટલે હવે પહોળાઈ ઓછી છે અને લંબાઈ વધારે છે. એવું બનતું તીર્થંકર પ્રકૃતિ છે ને પુણ્ય પ્રકૃતિ છે. એટલે શરીરનું સંસ્થળ એવું ને એવું જળવાય વિયમ છે. ગમે તેટલી મોટી શરીર નિયમ મળે, કેવું જ્ઞાન થાય તો પણ એ શરીરમાં વૃદ્ધાવસ્થા હતી. તીર્થંકર પ્રકૃતિને તો વૃદ્ધાવસ્થાનો પ્રસંગ જ હતો. આત્માને શરીર જાણે, શરીર ધર્મને છોડે છે. આત્માની એવી અતિશયવાળી દશા છે કે જાણે શરીર શરીર ધર્મને છોડે છે અને જન્મથી આહાર હોય ને નિહાર ના હોય. શરીર ધર્મ નથી તો શરીર ધર્મ આહાર હોય ને નિહાર હોય તીર્થંકરને હતો. એવું આત્માને પણ જાણે ગયા, ભિન્ન આત્મા ગયા, બધા પુગલના ધર્મો છે. રસ રૂપ ગંધ સ્પર્શ અને શબ્દ અને સંસ્થાન શરીરનો આકાર એ પણ પુગલનો આકાર છે. એનાથી ભિન્ન આત્મા છે એને પણ ચેતના લક્ષણ વડે ટીકા. આત્મા રસગુણના અભાવરૂપ સ્વભાવ વાળો હોવાથી જ્યારે જીભ ઉપર રસનું જ્ઞાન થતું હોય ત્યારે પણ આમના વિચારે અંદરથી એમ એ રસ આમના કેરીની સિઝન પૂરી થઈ કેરી થાય છે ને અમારા
કેરીનો રસ થાય છે કે એના આત્માનો બધા ઘર દીવા માટે તો રાખી છે. રસ છે એ રસ આત્મા નો છે કે પુદ્ગળ નો છે? આત્મા માં શું આવે છે એને નક્કી કરવું જોઈએ. જીભે લુખી રહે છે ત્યાં કઈ રસ જળવાઈ રહેતો નથી, પણ તું લુખો થતો જીભે ના સ્વભાવે રહીએ છે. જીભ રસ ને પકડી રાખતી, જીભ ઉપર રસ બહુ સારો લાગે તેથી ત્યાં તે રસ જામેલો રહે એમ બની શકતો એ દુઃખી થઈ જાય. રસગુણ ના અભાવરૂપ સ્વભાવ વાળો હોવાથી બધી હોવાથી બધા વિશેષણ માગ્યું છે. આત્માને ભૂતગળ દેવથી વિભાગના સાધનભૂત અરસ પણ છે એમ કે છે. રસગુણ ના અભાવરૂપ સ્વભાવ વાળો આત્મા હોવાથી એટલે કે જ્ઞાન રસ ના સ્વભાવ વાળો આત્મા હોવાથી એને રસ સાથે રસપણું જે છે એની સાથે એને ભીનપણું છે, એટલે કે એની સાથે એને એકત્વ નથી, અરસપણું છે. રસગુણ ના અભાવ સ્વભાવ વાળો હોવાથી આત્માને અરસપણું છે. કોઈ રસોઈનો રસ, કોઈ ખોરાકનો રસ, ખાવા યોગ્ય પદાર્થનો રસ, એ તો રસનાઇન્દ્રિયનો વિષય છે ને, એ ખરેખર આત્મા એના અભાવ સ્વભાવે. મૂળથી આમ છે, મૂળથી જ આત્મા એના અભાવ સ્વભાવે છે. જોઈ ચિત્તના સ્વભાવને, જ્ઞાન સ્વભાવને લક્ષમાં લઈએ તો એને આ વાત બરાબર અનુભવ થી સમજાવી. નહીતર આચાર્ય તો કે ભૂખ લાગી હોય ને ભાવતું ભોજન મળ્યું હોય તો એ વખતે બીજી દુનિયા છે કે નહીં એનો પત્તો લાગતો નથી. દુનિયામાં બીજું કઈ છે કે નહીં એની અરે કઈ લેવા દેવા નથી. અત્યારે ભૂખ લાગી છે ને આ ભાવતું મળ્યું છે, વાત પૂરી થઈ ગઈ, બધું સર્વસ્વ એમાં આવી. નાસ્તી નાસ્તી પણ એ બહુ નાસ્તીના અનુભવને વિચારવા જેવો છે. ભલે વિષય નાસ્તીનો છે પણ આ જીવ નાસ્તીમાં ઊભો છે અને એને જ અસ્થિ માની રહ્યો છે એટલે એ વાત તો એને જ્યાં ઊભો છે ત્યાં તો એ વાત એને બરાબર વિચારવી જોશે કે ક્યાં ઊભો છે. કોઈ નક્કર જમીન ઉપર ઉભો છે કે પુલી વાત ઉપર એ ઉભો છે એ ફક્ત કલ્પના ઉપર ઉભો છે. તેથી એને કોઈ પણ પાંચ ઇન્દ્રિયના વિષયની ઉપલબ્ધિ થવા છતાં તૃપ્તિ થતી નથી. એનો સીધો હિસાબ છે, તૃપ્તિ તો થતી નથી પણ જેમ જેમ એ પાંચ ઇન્દ્રિયોના વિષયો વિશેષ વિશેષપણે સંયોગરૂપ થાય છે અને જેમ જેમ વિશેષ વિશેષ તે પ્રત્યે આ જીવનો રસ વધે છે તેમ તેમ તેને અશાંતિ તૃપ્તિના બદલે અશાંતિ વધતી જાય છે. એ પ્રગટ અનુભવ ગોચર થાય એવો વિષય બે તૃતીયાંશ ભાગે તો નવા આયુષ નો નવી ગતિ નો બંધ પડે છે અને કેટલાક એ પ્રકૃતિઓની જાય પછી એના પરિણામમાં વરસાદ આવે ને હવા ઠંડી પહેલા થાય એમની પ્રકૃતિમાં બધા ફેરફાર જોવામાં આવે. પછી એની બુદ્ધિ યથાયોગ્યપણે કામ કરતી નથી ત્યારે એમ કહે છે કે હાથે બુદ્ધિ નાખે. એનો અર્થ એ છે કે આવતા ભવના ચિહ્નો અત્યારથી હવે દેખાવા લાગ્યા. આ ભાઈ સાહેબ હવે માઠી ગતિમાં જાય છે અને છતાં જાગૃતિ આવે. રસગુણ ના અભાવ સ્વભાવ વાળો હોવાથી આત્મા અરસ છે. કોઈ રસમાં રસ લીએ છે એ આત્માને અહિતનું કારણ છે. કાલી જિંદગી મારી વાત સાદી પણ જરા બધાનો રાજા છે. આમ કરું આમ કરું પૂછે સત્પુરુષ ના વચન વગર વિચાર આવતો નથી. વિચાર વિના વૈરાગ્ય આવે ને વૈરાગ્ય વિચાર વગર જ્ઞાન આવે ને. આ કારણથી સત્પુરુષોના વચનો વારંવાર વિચારવા. જમીન હોય ને તેમાં વરસાદ પડે તો શું કામ આવે. તેમ જ્યાં સુધી ઉપદેશ વાત આત્મામાં પરિણમે નહીં તેવી સ્થિતિ હોય એનું નામ ખારી જમે ત્યાં સુધી તે શું કામ. જ્યાં સુધી ઉપદેશ વાત આત્મામાં પરિણમે નહીં ત્યાં સુધી ફરી કરીને સાંભળવી, ફરી કરીને વિચારવી, સાંભળવી જ નહીં પણ વિચારવી, કાયર થવું નહીં. અંદરથી છૂટ્યા વગર બહારથી છૂટે નહીં અને એકનું બહારથી છોડે તો તેમાં કામ થાય. આત્મસાધન વગર કલ્યાણ થતું નથી. સંસારમાં મોહ છે, સ્ત્રી પુત્રમાં મારાપણું થઈ ગયું છે અને કષાયનો ભરેલો છે, તે રાત્રિ ભોજન ન કરે તો પણ શું થયું? જયારે મિથ્યાત્વ જાય ત્યારે તેનું ખરું ખરું ફળ થાય, એમ કરીને વજન આ બાજુ લીધું કે હું મિથ્યાત્વ ટાળવા ઉપર વજન રાખ્યું. રસ લેવો નહી, કોઈ પણ એને પાંચ ઇન્દ્રિયના વિષયનો પ્રસંગ હોય ત્યારે એને રસ લેવો નહીં. આત્મા ને અરૂપણું છે, ગંધગુણ ના અભાવરૂપ સ્વભાવ વાળો હોવાથી આત્મા ને અગંધગુણું છે. સ્પર્શગુણ રૂપ વ્યક્તતા ના અભાવ રૂપ સ્વભાવ વાળો હોવાથી આત્મા ને અવ્યક્તપણું છે. શબ્દ પર્યાય ના અભાવ રૂપ સ્વભાવ, ત્યાં બધે ગુણ લીધા, શક્તિ નું પર્યાય છે ને, શબ્દ નામની કોઈ શક્તિ છે એને શબ્દ પર્યાય ના અભાવ રૂપ સ્વભાવ વાળો હોવાથી તથા તે બધાને કારણે અર્થાત રૂપ રસ ગંધ વગેરે ના અભાવ રૂપ સ્વભાવને કારણે લિંગ વડે અગ્રાહ્ય હોવાથી કોઈ પણ એવા બાહ્ય ચિહ્ન વડે એનું ગ્રહણ નહીં થતું હોવાથી અલિંગ ગ્રહણ પણ આત્માને છે. અને સર્વ સંસ્થાનો ના અભાવ રૂપ સ્વભાવ વાળો હોવાથી આત્માને પરદ્રવ્યથી વિભાગના સાધનભૂત પરસ્પણું અરૂપપણું અગંધપણું અવ્યક્તપણું અશબ્દપણું અલિંગરાયપણો અને અસંસ્થાનપણો છે. ઉદ્ગળ તેમજ અપુદ્ગળ એવા સમસ્ત અજીવ દ્રવ્યોથી વિભાગનું સાધન તો ચેતના ગુણમયપણો છે. ચેતના ગુણ એટલે ચેતના સ્વભાવ, ચેતના સ્વભાવમય પણ ચેતના સ્વભાવ અને આત્મા જુદો એમ નહીં, ચેતના સ્વભાવમય પણ એવું આત્માનું સ્વરૂપ હોવાથી પૂદગળ ને પૂદગળના સમસ્ત ધર્મોથી પૂદગળ તેમજ અપૂદગળ એવા સમસ્ત અજીવ દ્રવ્યોથી એમ લીધો. તો પૂદગળ નો દ્રષ્ટાંત એટલા માટે લીધો છે કે જીવને ભૂલાવો તેમાં છે, બાકીના અપૂદગળ આકાશ કાળ ધર્માષ્ટી ને અધર્માષ્ટી એ બધા અજીવ છે. એ સમસ્ત અજીવ દ્રવ્યોથી વિભાગનું સાધન તો ચેતના ગુણમય પણ છે અને તે માત્ર સ્વજીવ દ્રવ્યાશ્રિત હોવાથી પોતાના સ્વજીવ દ્રવ્યાશ્રિત હોવાથી સ્વલક્ષણ પણ ધરતું થકું, પોતાના નિજ લક્ષણ પણ એ ધરતું થકું આત્માનો શેષ અન્ય દ્રવ્યોથી વિભાગ સાથે એ ચેતના ગુણ છે. એ ચેતના ગુણ દ્વારા આત્મા પરદ્રવ્યથી ભિન્નપણું સાધે છે એટલે એને સાધનભૂત લક્ષણ કહેવામાં આવ્યું છે. જેના દ્વારા સાધવાનું થાય છે તેથી તેને સાધનભૂત લક્ષણ કહેવામાં આવ્યું છે. એ તો કોઈ પણ શાસ્ત્ર જુઓ આ વિષય અનુભવની પ્રધાનતા વાળો હોવાથી બધે ઠામ ઠામ એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અલિંગ ગ્રહ એમ કહેવાનું છે. હવે અલિંગ ગ્રહ માંથી આચાર્ય અર્થ કાઢે છે કે અલિંગ ગ્રહણ અથવા લિંગથી નહીં ગ્રહણ કરી શકવા યોગ્ય એમ કહેવાનું છે. ત્યાં જે અલિંગ ગ્રહણ એમ કહ્યું એવું નામ પાડ્યું તે ઘણા અર્થોની પ્રતિપત્તિ કરવા માટે છે. એટલે એમાંથી ઘણા ભાવો પ્રતિપાદન થઈ શકે એવા છે. તેથી અલિંગ ગ્રહણ માંથી નીચે મુજબ એમાંથી ભાવ કાઢેલા 20 અર્થ કાઢ્યા છે. અને એ 20 અર્થ આત્માના સ્વરૂપને પ્રતિપાદન કરે છે. આત્મા કેવો છે એ બતાવે છે. એમાંથી વિષય બોલમાં આત્માનું સ્વરૂપ કેવું છે એ વાત આચાર્યજીએ કરી છે. અસ્તિત્વ અને નાસ્તિત્વ ગ્રાહક એટલે જ્ઞાયક એવો અર્થ થાય. ગ્રહણ કરનાર, ગ્રહણ કરનાર એટલે જાણનાર, જાણનાર એટલે અનુભવનાર. એવો જે જ્ઞાયક એવા આત્માને જેને લિંગો વડે એટલે કે ઇન્દ્રિયો વડે ગ્રહણ એટલે જાણવું થતું નથી તે અલિંગ્રહણ છે. આ રીતે આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. શું કહે છે કે આત્મા ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરે, જ્ઞાનનું ગ્રહણ કરે, એવું આત્માનું સ્વરૂપ નથી. તેથી અ એટલે નથી એમ કહીને એને અલિંગ ગ્રહણ કહેવામાં આ કાન દ્વારા સંભળાય છે અને તેથી જ્ઞાન થાય છે. આંખ દ્વારા વંચાય છે તેથી આ શાસ્ત્રનું જ્ઞાન થાય છે એવું આત્માનું સ્વરૂપ નથી એમ કહે. મિત્રજી શું વિચાર કરે છે? જો આ 5 ઇન્દ્રિયો દ્વારા વિભિન્ન વિષયોનું જાણવું થાય છે અને એમાં જાણનાર છે તે આત્મા છે કે છે એવો જાણનાર આત્મા નથી. જે ચેતના ગુણ વાળો આત્મા કહેવો છે તે ઇન્દ્રિયો દ્વારા જાણી રહ્યો છે એવો એનો સ્વભાવ છે એવો આત્મા કહેવો નથી. ઇન્દ્રિય જ્ઞાન સ્વરૂપે જેનો સ્વભાવ છે એવો આત્માનો સ્વભાવ જ નથી. એ તો વિભાવ સ્વભાવ છે. એ કઈ ખરેખર આત્માનો જ્ઞાન સ્વભાવ જ્ઞાયક સ્વભાવ એ છે એમ કહીને અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપ આત્મા છે એવા અર્થની પ્રાપ્તિ કરાવી છે. એ ઇન્દ્રિય જ્ઞાન જીવને અનુભવ ગોચર છે કે આ સંભળાય છે એમાં જ્ઞાન થાય છે, આ વંચાય છે એમાં જ્ઞાન થાય છે. તો એ જે મોજૂદ છે, જે પ્રગટ છે, જે હાજર અનુભવ ગોચર છે એના ઉપરથી સીધો પ્રતિપક્ષ ઉપર લઈ જાય છે આત્માને કે આથી વિરુદ્ધ એવું જે અતિન્દ્રિય જ્ઞાનમય પણ છે તે આત્માનું સ્વરૂપ છે. કોઈ વસ્તુ બતાવે એનો પ્રતિપક્ષ બતાવે કે આ દુઃખ થાય છે ને એનાથી ઉલટું તે સુખ, એમ આ ધોળું છે એનાથી વિપરીત તે કાળો અને કાળાથી વિપરીત તે ધોળો, એમ જે બતાવી શકાય છે ને એમ અહીંયા જ્ઞાન સ્વભાવ બતાવવા માટે ઇન્દ્રિય જ્ઞાનથી બતાવે છે કે ઇન્દ્રિય જ્ઞાનથી પ્રતિપક્ષભૂત તે અતિન્દ્રિય જ્ઞાન એવું જે જ્ઞાનનું સ્વરૂપ છે તે આત્માનું સ્વરૂપ છે. આ વિકલ્પ છે તેનાથી વિપરીત પ્રતિપક્ષભૂત તે નિર્વિકલ્પ આત્માનું સ્વરૂપ છે એમ પણ બતાવી શકાય. એ આત્માના મતિ સુધ જ્ઞાનમાં એ શક્તિ રહેલી છે. ઇન્દ્રિયને જોઈ શકે, જાણી શકે. વર્તમાન સંઘની પંચેન્દ્રિયના મતિસ્ફૃત જ્ઞાનની પર્યાયમાં એ શક્તિ વ્યક્ત છે, પ્રગટ છે, કે જેના ઉપરથી અતિન્દ્રિય જ્ઞાનને પણ ઓળખી શકે. ઇન્દ્રિય જ્ઞાન છે ત્યારે અતિન્દ્રિય જ્ઞાનને ઓળખી શકે. એમ ન હોય તો કોઈનું કોઈને ઓળખવાનો પ્રસંગ રહે એમ છે. થોડો એને રસ બદલવો જોઈએ. જેનું જ્ઞાન કષાયના રસથી રંગાયેલું છે એને આ વિષયનો આ ભાષણ થતું જરાક હળવો થાય તો એના મતિ સુધ જ્ઞાનમાં અતિન્દ્રિય જ્ઞાનમય પણ શું છે આત્માનું સ્વરૂપ એને ચોક્કસ જણાવ્યું છે. બહુ દૂર નથી, જો એ હળવો થાય તો તદ્દન નજીક છે. એ તો ભારે ગરમી પણ આમાં દૂર છે. બાકી તો તદ્દન
Om Namo Shivaya.